फलावस्था किस नाम से जानी जाती है? मानस। वाह, यूनैनिमसली रेजोल्यूशन पास है। अगर श्लोक लो। हाँ चल बोल, जरारी मर्जी।
चेतस तत्प्रवणम सेवा तत्सिद्धये तनु वित्तजा ततः संसार दुखस्य निवृत्तिर ब्रह्म बोधनम्। चित्त का श्री कृष्ण में प्रवण हो जाना सेवा है।
ट्रांसलेट करती जा बच्चे बच्चे, एक एक वाक्य।
उसकी सिद्धि के लिए तनु वित्तजा
एनो गुजराती
चित्तनु प्रभु माल लागू श्री कृष्ण मा लागू ते सेवा छे। उसकी सिद्धि के लिए तनु वित्त जा सेवा करनी चाहिए। तेना सिद्धि रूपे आपणे
सिद्धि रूपे नहीं सिद्धि माटे
तनु वित्त जा सेवा करवी जोईए। ऐसा करने से संसार दुख की निवृत्ति और ब्रह्म का बोध सिद्ध हो जाता है।
स्वतः सिद्ध हो जाता है।
स्वतः सिद्ध हो जाता है।
हाँ, गुजराती।
ऐसा इसलिए आवु करवाथी संसार दुख की निवृत्ति अने ब्रह्म नो बोध
आप मेड़े
सिद्ध थई जाए छे।
शाबाश। चलो, आमा कोई ने कहीं डाउट छे? प्रभु मा चित्त लागी जवू ते सेवा, आ सेवा नु स्वरूप बताव्यू, एनु साधन एटले नो उपाय तनु वित्त जा छे। सिद्धांत रसीमा जी ने सर्वस्व समर्पण कह्यू छे। એટલે આ પ્રકારની સેવા કરવાથી સેવા કરનારને સંસાર દુઃખ એના દૂર થઈ જાય છે અને બ્રહ્મનો બોધ એને પ્રાપ્ત થાય છે। હા બોલ,
વિજય। અહીંયા છે ને આ બ્રહ્મ બોધ સ્વતઃ સિદ્ધ, એટલે સ્વતઃ સિદ્ધ એક્ઝેક્ટલી એનો મીનિંગ શું થાય છે?
ઓટોમેટિકલી એના માટે અલગથી પ્રયત્ન નથી કરવો પડતો, પણ સેવાથી જ એ પણ આપણને સિદ્ધ થઈ જાય છે, જેને આપણે શું કહ્યું, અવાંતર ફળ। હવે મહત્વપૂર્ણ શબ્દ છે તનુવિત્તજા। તનુવિત્તજાનો અર્થ કોણ સમજાવશે? કુલાર્ક, તું તો દરેક વખતે આનંદ લે, આ વખતે તો તું જ કે, ઉભો થા ચાલ, તારા વચનાવત સાંભળવા છે। તનુ એટલે શું?
તન મન થી સેવા કરે
નહીં, હું પૂછું એનો જવાબ દે। તનુ એટલે શું? તન એટલે એ તો તન તું જ બોલું છું। તન એટલે
શરીર
અને વિત્ત એટલે આ મોડા પાસે રાખ અને હાથ ઓછો હલાવ,
ધન
ધન અને જા એટલે
જા એટલે જવાનું।
જો તારે બાજુમાં અનુજા બેઠી છે, આ રહી જો ચશ્મા વાલી, એમાં પણ જા લાગેલું છે। જા અથવા જ, જો આ અનુજ છે, ઓ અનુજા છે, એનો જે અર્થ છે એ જ આ જાનો અર્થ છે। જ એટલે એમાંથી જન્મતું કે પેદા થતું, અનુ એટલે પછી જે પેદા થાય તે અનુજ, અનુજા એટલે પછી જે પેદા થઈ તે અનુજા, સમજ પડી ને? તો તનુજા એટલે શરીરથી જે થાય તે, વિત્ત જા એટલે વિત્તથી જે થાય તે, તનુવિત્ત જા એટલે હવે એને જોડી દે,
ધન અને મનથી થાય।
તું પાકો વાળ્યો છે, ધન કાઢતો નથી, મન કરે છે। હાસ 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 તો તન અને વિત્ત થી જે થાય તે એ તનુવિત્ત જા. એનો મતલબ શું થયો કે પ્રભુમાં આપણે મન તો લગાવવું છે પણ કોરું મન નથી લગાવવાનું, શરીરને લગાવવાનું એની સાથે મન લાગશે, વિત્તને લગાવવું એની સાથે આપણું મન લાગશે, બંને જોડાય તો તનુવિત્ત જા થાય. એકલું તન હોય તો પણ નહીં ચાલે, વાણિયાની જેમ વિત્ત બચાવી લેશે તો નહીં ચાલે. બોલો, આવે છે ને પ્રસંગ, ગુસાઈજીને પાસે એક ગયો, બ્રહ્મ સંબંધ લીધું, ગુસાઈજી કહ્યું સેવા કર, સેવામાં તો બધો ખર્ચો બહુ થાય, મને એવી સેવા બતાવો કે જેમાં ખર્ચો ન થાય. ગુસાઈજી કહ્યું તું ભલે કઈ વાંધો નહીં, તું ધ્યાન ધરજે કે હવે હું જગાવું છું, હવે ભોગ ધરું છું, હવે આમ કરું છું. પછી શું થયું, એક દિવસ મંગલ ભોગમાં એને ઠાકોરજીને દૂધ ધરવાનું હતું ને ધ્યાનમાં જ, તો એને ધ્યાન ધર્યું, પછી એમાં ખાંડ નાખી, ખાંડ નાખતા એને એમ લાગ્યું કે વધારે પડી ગઈ છે એટલે કાઢવા ગયો, તો ઠાકોરજી એનો હાથ પકડી લીધો ધ્યાનમાં ને ધ્યાનમાં, કે વાણીઓ એવો છો દુષ્ટ કે માનસીમાં તું ખાંડ નાખે છે એમાં વધારે પડી ગઈ તો લોભ થયો છે, તારા બાપનું શું ગયું, સાચે સાચી તે ધરી હોત ને વધારે કઈ હોત તો હજી કઈક તારું જતું હતું, માનસીમાં તને શું વાંધો પડ્યો. તો આ સેવા સેવા નથી. પછી તો એને અક્કલ આવી ગઈ, એટલે હવે તનુ ને વિત્ત એના પાછળ આ બે એન્જિન છે, એના પાછળ ડબ્બાની જેમ જોડાયેલા છે મન, એ જો આપોઆપ જશે તો તનુ વિત્ત જા. એટલે શ્રી ગુસાઈજી આની ચોખવટ એમ કરી છે કે કોઈ માણસ પાસે પૈસા છે પણ ટાઈમ નથી, એ એમ વિચારે કે હું કોઈકને નોકર રાખું અને એને પગાર આપું એ સેવા કર્યા કરે ઠાકોરજીની. કોઈ માણસ જે પગારદાર રહી રહ્યો છે સેવા કરવા માટે, એમ વિચારે કે ભાઈ મારે પૈસા શું કામ ખર્ચવા, કોઈ પૈસા આપતું હોય તો હું સેવા કરું, એમ એ વ્યક્તિ પોતે ખાલી પોતાની મજૂરી આપે. તો તનુ અને વિત્ત તો થઈ રહ્યા છે પણ એમાં તનુ કોઈકનું છે અને વિત્ત કોઈકનું છે, તો એવા વ્યક્તિનું મન ક્યારે પણ પ્રભુમાં લાગી ન શકે અને એ ઉલટાનો અપરાધ પડે કે જે પૈસા લઈને સેવા કરે એ તો મોટામાં મોટો પાપી ગણાય, કે જેણે ઠાકોરજીને સેવાને ધંધો બનાવ્યો ગણાય, તો એ મહા અપરાધી છે, એને અડીને પણ નાવું પડે, અભડાઈ જવાય જે પૈસા લઈને સેવા કરે તે. તો એટલા માટે મહાપ્રભુજીએ આ વાત સમજાવી કે આવો કોઈ આનો ગેર દુષ્ટ અર્થ ન કરી લે, એટલે મહાપ્રભુજીએ સાવધાનીપૂર્વક તનુવિત્ત જ આ શબ્દનો પ્રયોગ કર્યો છે કે જેનું તન એનું જ પોતાનું ધન, બીજાનું ધન કદી ઠાકોરજીની સેવામાં વાપરી શકાય નહીં. સેવા સ્વયં કરવાની છે, એને કોઈની પાસેથી આપણે લેબર એનો પરચેસ કરીને ને એના દ્વારા કરાવીએ એ સેવા નથી, તો જાતે કરો તે જ સેવા છે, એટલે તનુવિત્ત છે. ચલો આગળ વધો. સંસાર, હા કુંજ,
મોહ માયા કે અહંતા મમતા.
અહંતા મમતા, મોહ માયા એટલે શું?
કોઈનામાં મોહ કે માયા, કે જે રીતે આપણું કોઈ છે, જે રીતે ફ્રેન્ડ છે તો આ મારો ફ્રેન્ડ છે ને એ રીતે એના પાસે નજીક રહેવું,
ને માયા એટલે
એ નહીં,
એમ જ નીકળી ગયું એને રબ આઉટ કરી દો એને. તો ચલો મોહ ખાલી બચ્યો, હવે
મોહ અને અહંતા ને મમતા,
મોહ અને અહંતા ને મમતા, એ થોડું સમજવું પડશે જરા. કોણ સમજાવશે? તું નહીં સમજાવે નક્કી જ છે ને, કે સમજાવીશ?
સંસાર એટલે મીન્સ અહંતા અને મમતાનો મતલબ એવો છે કે આપણે આપણું કશું છે ને જેના માટે આપણે લાગણી હોય અને એના લીધે અગર ઠાકોરજીમાં આપણે પર આપણું દિલ પરોવાઈ ના શકે કે એમનામાં ધ્યાન ના જઈ શકે એને આપણે મોહ કે મમતા કહી શકીએ. અને અહંતા એટલે હું છું, કે તમે રાજાનો જે એક્ઝામ્પલ આપ્યો હતો કે હું કોઈને સામેથી મળવા ના જઈ શકું, એના અહંતાના લીધે. એ રીતે આપણે ઠાકોરજીની સેવા કે એ રીતે ના કરી શકીએ, એ રીતે સંસારનું જે દુઃખ છે એ બધું છોડીને આપણે ઠાકોરજીની સેવા કરવી જોઈએ.
એટલે ઇન શોર્ટ તારી વાત બરોબર છે, સંસાર એટલે અહંતા મમતા. આપણે જેને આપણું માની બેઠા છીએ, જે આપણે જેને પોતાનું સ્વરૂપ સમજી બેઠા છીએ, એ વસ્તુ તો આપણું નથી, ન એ આપણું સ્વરૂપ છે, ન એ આપણી વસ્તુ છે. પ્રભુ માટે આ સૃષ્ટિ પેદા થઈ છે અને બધું પ્રભુ માટે છે, આ સાચી સમજ છે. હું પ્રભુ માટે પેદા છું એટલે હું પ્રભુનો સેવક છું, આ સાચી અહંતા. તે જ રીતે મને જે પ્રાપ્ત થયું છે એ પ્રભુ સેવા માટે પ્રાપ્ત થયું છે, એ સાચી મમતા. એટલા પૂરતું આપણે આપણું, આપણા પાસે જે છે એના ઉપર આપણું મમત્વ રાખીએ તો એ બરોબર છે. એનાથી વધુ કંઈ પણ આપણે આપણાપણું રાખી રહ્યા છીએ તો એ સંસાર છે. એનાથી વધુ આપણે આપણા શરીરમાં હું પણ રાખી રહ્યા છીએ તો એ સંસારાત્મક અહંતા છે. એ બંનેને અનિષ્ટ માન્યું છે. પણ હું કૃષ્ણનો છું, મારું જે કંઈ પણ છે તે કૃષ્ણ માટે છે, આ જાતની અહંતા મમતા એ દૈવી અહંતા મમતા છે. ઠીક છે, આગળ વધો. સંસાર દુઃખ, હા કરો ગોપાલદાસ.
સંસાર દુઃખ એટલે જે આને કીધું હમણાં, અહંતા મમતા, એના એનામાં જે આપણને લાગણી હોય તો એના થ્રુ આપણને દુઃખ મળે. જેમ કે કોઈ આપણી વસ્તુ છે એને ખરોજ બી આવે તો આપણને દુઃખ મળે, એને સંસાર દુઃખ કહેવાય છે.
અને કંઈક લોટરી લાગે તો
સંસાર દુઃખ થઈ જાય
તો શું થાય?
આમ આપણે આ કન્ટેક્સ્ટમાં જોવા જઈએ તો એક રીતે સંસાર દુઃખ કહેવાય, કારણ કે આપણે ઠાકોરજીથી દૂર થઈએ છીએ. પણ આપણે લૌકિક રીતે જોવા જઈએ તો સંસાર સુખ કહેવાય. બંનેના અલગ અલગ એંગલ છે.
હા સારી વાત છે. હા એની ઉપાધિ થઈ જાય. એક એવું છાપામાં વાંચ્યું હતું કે એક બેન આફ્રિકામાં ક્યાંક અમેરિકામાં એમને લોટરી લાગી. હવે જે એમણે લોટરી લાગી ને તો એને ક્યાંક જતા હશે તો ભેંસ ખાઈ ગઈ એ લોટરી. હવે ભેંસ ખાઈ ગઈ લોટરી તો હવે કેમ કરવું? બિચારી બહુ કોશિશ કર્યા, એને ભેંસને ઝાડા થઈ જાય એના માટેની દવા આપી બધું, પણ હવે તો બધી અંદર બધું પચી ગઈ એને લોટરી. તો આપણને દુઃખ થઈ જાય ને, લાગ્યું એનું દુઃખ, મળ્યું એનું દુઃખ, મળ્યું એ ખોવાયું એનું દુઃખ, મળ્યું એને સાચવવાનું ને વાપરવાનું દુઃખ. તો ઘણી ઉપાધિ છે. તો સંસારમાં આપણને કઈક વસ્તુ મળે છે એનાથી ક્ષણવાર આપણને સુખ થયું એવું લાગે છે, પણ મળે અને આપણે એને ભોગવી ન શકીએ તોય દુઃખ થાય, મળે એને સાચવી ન શકીએ તો પણ દુઃખ થાય, ભોગવી લઈએ પછી વારંવાર ભોગવવાનો કંટાળો આવે તોય પાછું દુઃખ થાય, એમ એના પાછળ કંઈક ને કંઈક દુઃખ જોડાયેલું છે. એટલે સંસારમાં જે કંઈ પણ છે એના સાથે કોઈ કષ્ટ છે એમ આપણને લોકો સમજાવે છે. તો આ સંસાર દુઃખ છે. એક વાત એમાં ઓર સમજવાની હતી. હમણાં નીકળી ગયું મગજમાં, પછી ધ્યાનમાં આવશે તો કહીશું. ચલો, તો સંસાર દુઃખ એની નિવૃત્તિ એ અવાંતર ફલ એક છે. અને બીજું બ્રહ્મબોધ. બ્રહ્મબોધ એટલે શું? દીપ કે છે નહીં કે એમાં શું વાંધો છે? જે આવડે તે કે, આટલું સાંભળ્યું છે તો કંઈક તો છે ને.
બ્રહ્મબોધ એટલે બ્રહ્મનું જ્ઞાન થવું.
બ્રહ્મનું જ્ઞાન, શું જ્ઞાન? બ્રહ્મ શું છે?
બ્રહ્મ એને આ ઠાકોરજીના કહેવા પર જે સૃષ્ટિ બનાવી છે બ્રહ્મ,
આ બધું જે છે એ બ્રહ્મ છે. આ જાતની આપણને સમજ આવવી એ બ્રહ્મબોધ. આવડ્યું તો કરું, સમજમાં આવ્યું? સ્વાત્મની પ્રપંચે ચ, ગુસાઈજી આની વ્યાખ્યા કરે છે કે પોતાના અંદર અને આ સર્વ જગતની અંદર આપણને એવો બોધ થાય કે આ સર્વ કંઈ બ્રહ્મ છે. એટલે હું, મારી આત્મા પણ બ્રહ્મ છે, હું જેના અંદર છું એ આ જગત પણ બ્રહ્મ છે, એમ એના વાસ્તવિક સ્વરૂપનો બોધ થવો. તે જેમ કોઈ વસ્તુ આને એવી રીતે સમજાવવામાં આવે છે કે કોઈ ચોર છે, એ ચોરી કરવા માટે નીકળ્યો અને કોઈ સોનીની દુકાન, માધવદાસ જેવી કે કોઈકની, એની દુકાનમાં ઘૂસી ગયો શોરૂમમાં. પછી કે સોનું ક્યાં, સોનું ક્યાં? જુઓ, ટોર્ચ રાખે, લાઇટ ચાલુ કરે, ક્યાંક એરિંગ હોય, ક્યાંક બંગડી હોય, ક્યાંક નેકલેસ હોય, ક્યાંક નાકની વાળી હોય, સોનું ક્યાં છે? સોનું જોઈએ છે. કોઈ બીજો એના સાથે એક્સપિરિયન્સ્ડ માણસ હોય ને, એક ટપલું મારીને કે અરે આ પીળું પીળું જે છે બધું સોનું જ છે, એરિંગ છે તો ભલે છે પણ છે તો સોનું જ ને, જે પીળું દેખાય બધું કોથળામાં ભરી લે. તો જે રંગ રૂપ કે નામ આપણને અલગ અલગ જણાઈ રહ્યા છે એનો મતલબ એ નથી કે સોનું નથી, સોનાના જ એ નામ છે. તેવી રીતે આ સૃષ્ટિની અંદર કંઈક મકાન છે, કંઈક દુકાન છે, કંઈક ઝાડ છે, એક નદી છે, પર્વત છે, કંઈક આકાશ તારાઓ છે, આ બધા નામ અને રૂપ છે. પણ અલ્ટિમેટલી તો એ એક જ તત્વ છે જે આ બધા રૂપમાં બન્યું છે. તો સોનું અને ઘરેણાના દ્રષ્ટાંતથી આ વાતને સમજવી જોઈએ કે ચોર ચોરી કરવા જાય તે વખતે કેવી સુંદર કારીગીરી છે એ બધું ન જોવે, એ તો મૂઠા ભરી ભરીને નાખે અંદર, એને તો બધું બ્રહ્મ ત્યાં દેખાય છે, સોનું દેખાય છે. એવી રીતે આપણને પણ ભલે આ એક ક્ષણ માટે એમ લાગે કે હું કંઈક અલગ છું, તમે કંઈક અલગ છો, આ ટેબલ કંઈક અલગ છે કે આ જડ